એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર વિચારતા કરી દીધા છે. કેરન આર્મસ્ટ્રોંગનું ધ કેસ ફોર ગોડ.
નમસ્કાર. અને આમ તો આ પુસ્તક ખરેખર એવા સમયે આવ્યું છે જ્યારે શ્રદ્ધા અને તર્ક, ધર્મ અને આધુનિકતા એમની વચ્ચેની ચર્ચા ઘણી ગરમાયેલી રહે છે.
હા, આપણે ચારે બાજુ જોઈએ છીએ, ક્યાંક કટ્ટરવાદ દેખાય, ક્યાંક એકદમ નાસ્તિકતા, અને બંને પક્ષે ઘણીવાર ઉગ્રતા હોય છે ને.
બરાબર, જાણે બે સામસામે છેડા પર ઊભા હોય. પણ આ પુસ્તક ધ કેસ ફોર ગોડ એ આ બંને છેડાઓને જાણે પડકારે છે.
એટલે એવું નથી કે કોઈ નવો પુરાવો આપે છે ઈશ્વરનો.
ના ના, એવું બિલકુલ નથી. પણ એ આપણને પૂછવા મજબૂર કરે છે કે શું આપણે ઈશ્વર અને ધર્મ જેવા શબ્દોનો મૂળ અર્થ જ ભૂલી ગયા છીએ. આજની જે આ બધી ચર્ચાઓ છે ને, એને સમજવા માટે આ પુસ્તક એક અલગ જ આમ ઐતિહાસિક દ્રષ્ટિ આપે છે.
અને આ દ્રષ્ટિ જેમણે આપી છે એ લેખિકા કેરન આર્મસ્ટ્રોંગ, એમના વિશે થોડું જણાવશો? એમનું વ્યક્તિત્વ પણ રસપ્રદ લાગે છે.
હા, ચોક્કસ. કેરન આર્મસ્ટ્રોંગ ધર્મોના ઇતિહાસકાર તરીકે દુનિયાભરમાં જાણીતા છે. પણ એમની ખાસ વાત એ છે કે એમણે શરૂઆતમાં, ખબર છે, 7 વર્ષ રોમન કેથોલિક નન તરીકે ગાળ્યા હતા.
ઓહ, 7 વર્ષ! એ વાત તો એમના અભ્યાસને એકદમ અલગ પરિમાણ આપતી હશે, ખરું ને? મતલબ શ્રદ્ધાનો અંગત અનુભવ અને પછી સીધું વિદ્યાકીય સંશોધન.
બરાબર. અને એ અનુભવને કારણે જ કદાચ એમને શ્રદ્ધાળુઓની મનોસ્થિતિ અને સાથે સાથે જે સંશય રાખનારા લોકો છે એમના પ્રશ્નો બંનેને સમજવાની એક અનોખી ક્ષમતા મળી છે. એમના બીજા પુસ્તકો પણ છે, જેમ કે અ હિસ્ટ્રી ઓફ ગોડ. એ પણ ખૂબ ચાલ્યા છે, બેસ્ટસેલર રહ્યા છે, અને 40થી વધુ ભાષાઓમાં એમના પુસ્તકો અનુવાદિત થયા છે.
વાહ.
અને એવું નથી કે ખાલી એક જ ધર્મની વાત કરે. યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ અને આપણી પૂર્વની પરંપરાઓ આ બધાનો તુલનાત્મક અભ્યાસ કરે છે. એટલે કોઈ એક ચોકઠામાં બંધાયેલા નથી.
તો એમ કહી શકાય કે એમનો દૃષ્ટિકોણ એક ઇતિહાસકારનો છે. ધાર્મિક વિચારો સમય સાથે કેવી રીતે વિકસ્યા, કેવી રીતે બદલાયા, એના પર એ વધુ ધ્યાન આપે છે. અને ખાસ કરીને એવા પાસાઓ પર જે કદાચ આજે આપણે ભૂલી ગયા છીએ.
બરાબર, એકદમ. વિદ્યાકીય ચોકસાઈ તો છે જ, પણ સાથે સાથે એક આધ્યાત્મિક સંવેદનશીલતા પણ છે એમના લખાણમાં.
સરસ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એમની મૂળ દલીલ શું છે?
જુઓ, આર્મસ્ટ્રોંગની મૂળ દલીલ એમ છે કે ઈશ્વર વિશેનો આપણો આજનો જે ઝઘડો છે ને, એટલે કે પેલું વિજ્ઞાનવાદી નાસ્તિકો વિરુદ્ધ શાબ્દિક અર્થઘટન કરનારા કટ્ટરપંથીઓ, એ આખો ઝઘડો જ પાયામાંથી ખોટો છે.
ખોટો છે? કઈ રીતે?
કારણ કે એ કહે છે બંને પક્ષો ઈશ્વર અને ધર્મને એવી રીતે સમજી રહ્યા છે જે ઐતિહાસિક રીતે, એટલે કે જૂના જમાનામાં જે અર્થ હતો એનાથી સાવ અલગ છે.
અચ્છા, એટલે બંને એક જ પ્રકારની ભૂલ કરી રહ્યા છે એમ.
હા, કંઈક એવું જ. આર્મસ્ટ્રોંગ કહે છે કે હજારો વર્ષો સુધી મોટાભાગની સંસ્કૃતિઓમાં ધર્મ એટલે શું એ અમુક સિદ્ધાંતોમાં આંધળો વિશ્વાસ કરવો, ડોગઝા, એવું નહોતું મુખ્યત્વે.
તો શું હતું?
ધર્મ મુખ્યત્વે કરવા વિષય હતો. પ્રેક્ટિસ એટલે કે શિસ્તબદ્ધ પ્રથાઓ અપનાવવી, એમાં કર્મકાંડો આવે, નૈતિક આચરણ આવે, ધ્યાન, મનન જેવી બાબતો આવે.
એટલે ફોકસ શું માનવું એના પર ઓછો અને શું કરવું અને કેવી રીતે જીવવું એના પર વધારે હતો.
બરાબર, બરાબર. અને આ બધી પ્રથાઓનો હેતુ શું હતો? એ હતો માનવ ચેતનાનું રૂપાંતરણ કરવું, અહંકારને ઓગાળવો અને કરુણા, આદર અને એક પરમ તત્વ પ્રત્યેની ઊંડી અનુભૂતિ કેળવવી.
અને ઈશ્વર વિશે શું?
ઈશ્વર કે પરમ સત્ય કોઈ એવી વ્યક્તિ જેવી હસ્તી નહોતી કે જેના અસ્તિત્વને આપણે લેબોરેટરીમાં સાબિત કરી દઈએ કે ખોટું પાડી દઈએ. ના, એક અવર્ણનીય અંતિમ વાસ્તવિકતા હતી જેનો અનુભવ તર્કથી પર જઈને જ થઈ શકે. મૌન દ્વારા, સ્વસમર્પણ દ્વારા, જેને એ કિનોસિસ કહે છે, અને ખાસ કરીને કરુણાભર્યા કાર્યો દ્વારા જ એનો અનુભવ શક્ય બને.
હા, તો ખરેખર આજના ધાર્મિક વિવાદો કરતા સાવ જુલુ ચિત્ર લાગે છે. પુસ્તક આખી વાતને ઐતિહાસિક સંદર્ભમાં મૂકે છે ને?
હા, બિલકુલ. લેખિકા આપણને માનવ આધ્યાત્મિકતાના લગભગ 40,000 વર્ષના ઇતિહાસની સફરે લઈ જાય છે. લાંબી સફર છે અને એ બતાવે છે કે કેવી રીતે પશ્ચિમમાં, ખાસ કરીને જ્ઞાનોદય એનલાઇટનમેન્ટ પછી, આ વ્યવહારુ, રહસ્યમયી અને નકાર દ્વારા જાણવાની એપોફેટિક પરંપરા ધીમે ધીમે ખોવાઈ ગઈ.
અને એની જગ્યાએ શું આવ્યું?
એની જગ્યાએ ઈશ્વરને જાણે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત જેવો બનાવી દેવામાં આવ્યો, જેને પછી સાચો કે ખોટો ઠેરવવાના પ્રયાસો થવા લાગ્યા.
અહીં પેલો મિથોઝ અને લોગોઝનો તફાવત આવે છે જેની વાત તમે કરી હતી, એ સમજાવશો થોડું?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. જુઓ, લોગોઝ એટલે શું? તર્ક, વિજ્ઞાન, વ્યવહારુ જ્ઞાન, જે આપણને દુનિયામાં કામ પાર પાડવામાં મદદ કરે. ગાડી કેમ ચલાવવી, દવા કેમ બનાવવી, હિસાબ કેમ કરવો, આ બધું લોગોસ છે, જરૂરી છે.
બરાબર.
જ્યારે મિથોસ છે ને, એ અર્થ, હેતુ, મૂલ્યો, કલા, પ્રેરણા એની સાથે જોડાયેલો છે. જીવનના ઊંડા પ્રશ્નો, આપણે શા માટે જીવીએ છીએ, મૃત્યુ પછી શું થાય, પ્રેમ, કરુણા, આ બધાનું શું મહત્વ છે, આ બધા પ્રશ્નો મિથોસના ક્ષેત્રમાં આવે. આર્મસ્ટ્રોંગની ચેતવણી એ છે કે આપણે લોગોસના માપદંડ એટલે કે તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવા એ મિથોસના સત્યો પર લાગુ કરવાની બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. જાણે આપણે કવિતાને કેમિસ્ટ્રીના નિયમોથી માપવા બેઠા હોઈએ. એ ખોટી કેટેગરીની ભૂલ છે.
સમજાયું, બહુ સરસ રીતે સમજાવ્યું. એટલે આ પુસ્તક ફક્ત શ્રદ્ધાળુઓ માટે નથી, પણ નાસ્તિકો અને જેમને ખબર નથી કે શું માનવું એવા અજ્ઞેયવાદીઓ માટે પણ છે, જેઓ આજના વિવાદોના મૂળને સમજવા માગે છે.
ચોક્કસ.
તો ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોમાં થોડું ઊંડા ઉતરીએ. પહેલો ભાગ અજ્ઞાત ઈશ્વરની વાત કરે છે, પ્રાચીનકાળથી શરૂ કરીને. શરૂઆત ક્યાંથી થાય છે?
છેક પાછળ જવું પડે. પેલિયોલિથિક યુગથી શરૂઆત થાય છે. લેખિકા એને હોમો રિલિજિયસિસ, ધાર્મિક માનવ નો સમય કહે છે. ત્યારે ધર્મ એટલે કોઈ ચોક્કસ માન્યતા નહોતી, પણ કંઈક કરવું હતું. પેલી ગુફાઓમાં ચિત્રો દોરવા, મૃતકોને વિધિપૂર્વક દફનાવવા, સમૂહમાં નૃત્ય કરવા.
શા માટે કરતા હતા એ લોકો આ બધું?
કારણ કે દુનિયા એમને રહસ્યમય લાગતી હતી, ઘણીવાર ડરામણી પણ. તો આ બધી ક્રિયાઓ દ્વારા તેઓ એ દુનિયામાં પોતાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરતા હતા. સમુદાયને એક રાખવા માટે, જીવનને કોઈક અર્થ આપવા માટે. અહીં પણ મિથોસ એટલે કે કલા, કર્મકાંડ અને લોગોસ જેમ કે શિકાર કરવાની પદ્ધતિઓ બંને હતા, પણ બંનેનું કામ જુદું જુદું હતું.
અને પછી આવ્યો પેલો પ્રખ્યાત અક્ષીય યુગ,
એક્સીએલ એજ,
લગભગ 800 થી 200 BCEનો સમય. એમાં શું ખાસ હતું?
ઓહ, એ યુગ તો ખરેખર પરિવર્તનકારી હતો, ગ્લોબલ ચેન્જ જેવો. દુનિયાના અલગ અલગ ભાગોમાં લગભગ એક જ સમયે ગજબના વિચારકો અને ધાર્મિક નેતાઓનો ઉદય થયો.
કોણ કોણ હતા એમાં?
આપણે ત્યાં ભારતમાં બુદ્ધ અને મહાવીર, ચીનમાં કન્ફ્યુશિયસ અને લાઓત્સુ, ઈરાનમાં ઝોરાસ્ટર, ગ્રીસમાં સોક્રેટિસ અને પ્લેટો, ઇઝરાયેલમાં હિબ્રુ પ્રબોધકો. કેટલા બધા!
અને એ બધાની વાતમાં શું સમાનતા હતી?
એક કમાલની સમાનતા હતી. બધાએ ભાર મૂક્યો કે સાચી આધ્યાત્મિકતાનો માર્ગ બહારના દેવી દેવતાઓને રીઝવવાનો એટલો નથી જેટલો અંદર વળવાનો છે. આત્મનિરીક્ષણ કરવું, નૈતિક જીવન જીવવું, પોતાના પર કામ કરવું, સ્વપરિવર્તન લાવવું અને ખાસ કરીને કરુણા કેળવવી, આ બધાએ કરુણા પર બહુ ભાર મૂક્યો.
અને પરમ સત્ય કે ઈશ્વર વિશે એ લોકો શું વિચારતા હતા?
મુખ્ય વાત એ હતી કે અંતિમ વાસ્તવિકતા, પછી તમે એને કોઈ પણ નામ આપો, બ્રહ્મ કહો, નિર્વાણ કહો, તાઓ કહો કે ઈશ્વર કહો, એ માનવ બુદ્ધિ અને આપણી ભાષાની પકડથી પર છે, અવર્ણનીય છે.
એટલે એને વ્યાખ્યાયિત ન કરી શકાય?
હા, એને વ્યાખ્યાયિત કરવા જઈએ તો આપણે એને નાનું બનાવી દઈએ, મર્યાદિત કરી દઈએ. એટલે જ આપણે ત્યાં નેતિ નેતિ, આ નહીં આ નહીંનો વિચાર આવ્યો. અને પશ્ચિમમાં પણ આ જ સમયગાળામાં અને પછી એપોફેટિક ધર્મશાસ્ત્ર વિકસ્યું.
એપોફેટિક એટલે પેલું પરમતત્વ શું નથી એ કહીને એને સમજવાનો પ્રયાસ કરવો. જાણે અંધારાને સમજાવવું હોય તો કહીએ કે જ્યાં પ્રકાશ નથી એમ.
બરાબર, એ જ એકદમ સાચું ઉદાહરણ આપ્યું. ગ્રીક ફિલોસોફરો પ્લેટો અને એરિસ્ટોટલના વિચારોનો પણ પછીથી એકેશ્વરવાદી ધર્મો પર ઘણો પ્રભાવ પડ્યો, પણ એમનો ઈશ્વર પણ કોઈ આકાશમાં બેઠેલો દાઢીવાળો રાજા જેવો નહોતો. એ તો અસ્તિત્વનો અમૂર્ત સ્ત્રોત હતો, અચલ ચાલક, અનમૂવ્ડ મૂવર.
અને પછીના જે ધર્મો આવ્યા, ખ્રિસ્તી, યહૂદી, ઇસ્લામ, એમના શરૂઆતના ચિંતકો,
એમણે પણ આ જ માર્ગ અપનાવ્યો. ઓગસ્ટિન, ડાયોનેસિયસ, માઇમોનાઇડ્સ, ઇબ્ન સિના, ઇબ્ન રુશ્દ, આ બધા મોટા વિચારકો ઈશ્વરને એક વ્યક્તિ, અ બીંગ તરીકે નહીં, પણ અસ્તિત્વ પોતે, બીંગ ઇટ સેલ્ફ તરીકે જોતા હતા. એ તર્કથી પણ પરની વાત હતી.
પણ એક મિનિટ હો, મને એક પ્રશ્ન થાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે થોમસ એક્વિનાસના 5 માર્ગો હતા જે ઈશ્વરના અસ્તિત્વના પુરાવા ગણાય છે, તો શું આર્મસ્ટ્રોંગ એના વિશે કંઈક જુદું કહે છે?
હા, બરાબર એ જ મુદ્દો છે. આ બહુ મોટી ગેરસમજ છે. આર્મસ્ટ્રોંગના મતે એ કહે છે કે એક્વિનાસ માટે એ 5 માર્ગો એ કોઈ કોર્ટમાં રજૂ કરવા જેવા લોજિકલ પ્રૂફ નહોતા.
તો શું હતું?
એ તો મનન કરવાની, ચિંતન કરવાની કસરતો હતી. મનને ભૌતિક જગતની રોજબરોજની બાબતોથી ઉપર ઉઠાવીને પેલી અવર્ણનીય વાસ્તવિકતા તરફ ઇશારો કરવાની એક રીત હતી. એ જવાબ નહોતો, એ પ્રશ્ન તરફ લઈ જવાનો રસ્તો હતો.
અચ્છા.
અને એ સમયમાં શ્રદ્ધા, એટલે કે પિસ્ટિસ, એનો અર્થ પણ એનો તો કે પુરાવા વગર માની લેવું. ના, એનો અર્થ હતો ભરોસો, પ્રતિબદ્ધતા, એક પ્રકારનું જોડાણ, એવી ખાતરી કે જો તમે અમુક રીતે જીવન જીવશો, અમુક પ્રથાઓ કરશો, તો તમને એક ઊંડો અર્થ, એક શાંતિ, એક પારગામી મૂલ્ય મળશે જે કદાચ ફક્ત તર્કથી ન મળે.
આ તો આખી વાત જ બદલાઈ જાય છે. તો પછી આટલી સરસ ઊંડી પરંપરા ખોવાઈ કેવી રીતે? પુસ્તકનો બીજો ભાગ આધુનિક ઈશ્વર આના પર પ્રકાશ પાડે છે, બરાબર ને?
હા, લગભગ 1500ની સાલ પછી પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા માંડી. એના મુખ્ય બે કારણો ગણાવી શકાય. એક તો ધર્મ સુધારણા, રિફોર્મેશન, અને બીજું વૈજ્ઞાનિક ક્રાંતિ.
ધર્મ સુધારણા કઈ રીતે?
પ્રોટેસ્ટન્ટ સુધારકોએ સોલા સ્ક્રિપ્ચુરા, એટલે કે માત્ર શાસ્ત્ર પર ખૂબ ભાર મૂક્યો. એ સારી વાત હતી કે શાસ્ત્ર મહત્વનું છે, પણ છાપકામની શોધ થઈ ગઈ હતી એટલે બાઇબલ સામાન્ય લોકોના હાથમાં આવ્યો, અને એને કારણે એનું વધુ ને વધુ શાબ્દિક અર્થઘટન થવા લાગ્યું. જે મૂળ ભાવ હતો એના કરતા શબ્દો પર વધુ ધ્યાન જવા લાગ્યું.
અને વૈજ્ઞાનિક ક્રાંતિ, ન્યૂટન જેવા વૈજ્ઞાનિકો તો પોતે ધાર્મિક હતા એવું આપણે જાણીએ છીએ.
હા, બિલકુલ. ન્યૂટન તો માનતા હતા કે તેઓ ઈશ્વરે બનાવેલા નિયમોને જ પ્રકૃતિમાં શોધી રહ્યા છે, પણ એમના કાર્યની અસર ઊંધી થઈ.
કઈ રીતે?
દુનિયા જાણે એક મોટું મશીન હોય, એક ઘડિયાળ જેવી એવું લાગવા માંડ્યું, અને ઈશ્વર જાણે એ મશીનનો મહાન ઘડિયાળ નિર્માતા હોય, ગ્રેટ વોચમેકર હોય, જેણે આખી દુનિયા બનાવી દીધી અને પછી એને ચાલતી મૂકી દીધી. હવે આ ઈશ્વર પેલી પ્રાચીન, રહસ્યમય, અવર્ણનીય વાસ્તવિકતા કરતાં ઘણો અલગ હતો. વધુ તાર્કિક, કદાચ વધુ સમજી શકાય તેવો, પણ ઓછો અનુભવી શકાય તેવો બની ગયો.
અને પછી આવ્યો જ્ઞાનોદયનો યુગ, જેણે તર્ક અને વિજ્ઞાન, એટલે કે લોગોસ, ને સર્વોચ્ચ સ્થાન આપ્યું.
હા, અને એની અસર ધર્મ પર બહુ ઊંડી પડી. હવે લોગોસ જ સત્ય સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો ગણાવા લાગ્યો. મિથોસ, એટલે કે ધર્મ, કલા, પૌરાણિક કથાઓ, એ બધાને પછાત, અતાર્કિક, બાલિશ ગણવામાં આવ્યા.
એટલે ધર્મ પાસેથી પણ વૈજ્ઞાનિક પુરાવા માંગવામાં આવ્યા.
બરાબર. ધર્મ પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવી કે તે વાજબી બને, તેના દાવાઓ તર્કથી અને પ્રયોગોથી સાબિત કરી શકાય. એટલે ઈશ્વર હવે હૃદયના અનુભવનો વિષય મટીને ધીમે ધીમે મગજના તર્ક વિતર્કનો વિષય બની ગયો, અને શ્રદ્ધાનો અર્થ બદલાઈ ગયો. હવે શ્રદ્ધા એટલે પુરાવા વગરની વાતોમાં વિશ્વાસ કરવો, એવો અર્થ થઈ ગયો.
એટલે જ કદાચ પાસ્કલ જેવા વિચારકે વિલાપ કર્યો હતો કે અબ્રાહમનો ઈશ્વર, એટલે કે અનુભવનો ઈશ્વર, અને દાર્શનિકોનો ઈશ્વર, એટલે કે તર્કનો ઈશ્વર, અલગ છે. અને નીચે જેવા વિચારકે પછી છેવટે ઈશ્વર મૃત્યુ પામ્યો છે એવી ઘોષણા કરી.
હા, અને નીચે સમજતા હતા કે આ થાલી કોઈ ધાર્મિક વાત નથી. આનાથી પશ્ચિમી સંસ્કૃતિના અર્થ અને મૂલ્યોના જે મૂળ હતા એ હચમચી જશે, એક મોટી ખાલીપો સર્જાશે.
અને આ જ બધી ગડમથલમાંથી આધુનિક નાસ્તિકતા અને એના જવાબમાં ધાર્મિક કટ્ટરવાદનો ઉદય થયો, એમ આર્મસ્ટ્રોંગ કહે છે.
બરાબર. અને એ કહે છે કે આ બંને વિચિત્ર રીતે એક જ સિક્કાની બે બાજુ જેવા છે. બંને પેલી જ્ઞાનોદયની ભૂલના જ પરિણામ છે.
કઈ રીતે? સમજાવશો.
જુઓ, નવા નાસ્તિકો છે, જેમ કે રિચાર્ડ ડોકિન્સ, એ લોકો જે ઈશ્વર પર હુમલો કરે છે એ કયો ઈશ્વર છે? એ પેલો આધુનિક ઘડિયાળ નિર્માતા જેવો સરળ બનાવી દેવાયેલો તાર્કિક ઈશ્વર છે, જે ખરેખર તો ઐતિહાસિક રીતે એક સ્ટ્રોંગ મેન છે, એટલે કે દલીલ કરવા માટે ઊભો કરેલો નબળો પ્રતિસ્પર્ધી. ભૂતકાળના મોટાભાગના ગહન ચિંતકો આવા ઈશ્વરને માન્યતા જ ના આપત.
અને કટ્ટરવાદીઓ,
એ લોકો પણ આ જ રમતમાં ફસાયેલા છે.
હા, વ્યંગાત્મક રીતે. હા, ધાર્મિક કટ્ટરવાદ ભલે દેખીતી રીતે આધુનિકતાનો વિરોધ કરતો લાગે, પણ એ પોતે જ પોતાના વિરોધીની જેમ લોગોસની ભાષામાં, તર્કની ભાષામાં વાત કરવા લાગે છે.
મતલબ કે તેઓ પોતાના ધર્મગ્રંથોની શાબ્દિક, લગભગ વૈજ્ઞાનિક ચોક્કસાઈ સાબિત કરવાનો પ્રયાસ કરે છે, જાણે ધર્મગ્રંથ કોઈ સાયન્સ ટેક્સ્ટબુક હોય. આમ કરવા જતાં તેઓ પ્રાચીન મિથોસ, જેનો હેતુ અર્થ, પ્રેરણા અને રૂપાંતરણ આપવાનો હતો, ને ખરાબ લોગોસ, એટલે કે ખોટા વૈજ્ઞાનિક દાવાઓમાં ફેરવી નાખે છે. એટલે બંને પક્ષો, નાસ્તિકો અને કટ્ટરવાદીઓ, એક જ કેટેગરીની ભૂલ કરી રહ્યા છે. જાણે ઈશ્વર કોઈ વૈજ્ઞાનિક પૂર્વધારણા, હાઇપોથેસિસ હોય, જેને પ્રયોગશાળામાં સાબિત કે ખોટી પાડવાની હોય. અને આ આખી ચર્ચા જ મૂળ મુદ્દાથી ભટકી ગઈ છે, એમ આર્મસ્ટ્રોંગનું કહેવું છે.
આ ખરેખર આમ આંખ ખોલી નાખે તેવું વિશ્લેષણ છે. તો જો આપણે આખા પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને તારવીએ, તો પહેલો મુદ્દો તો પેલો મિથોસ અને લોગોઝનો ભેદ સમજવાનો છે, એ જ થયો ને?
ચોક્કસ. જીવનમાં બંનેની જગ્યા છે, બંને જરૂરી છે. તર્ક અને વિજ્ઞાન આપણને દુનિયામાં ટકી રહેવા અને કામ કરવા સક્ષમ બનાવે છે, પણ અર્થ, મૂલ્યો, સંબંધો વગરનું જીવન કેટલું ખાલી લાગે. આપણે ત્યાં ગુજરાતમાં પણ જુઓ ને, આપણી વાર્તાઓ, ભજનો, ઉત્સવો, રિવાજો, આ બધું ક્યાં શાબ્દિક સત્ય પર આધારિત છે, છતાં એ જીવનને અર્થ અને રંગ આપે છે. એ મિથોસની શક્તિ છે.
બરાબર. બીજો મુખ્ય સંદેશ એ થયો કે પ્રેક્સિસ, એટલે કે આચરણ, પ્રેક્ટિસ, એનું મહત્ત્વ માત્ર માન્યતા, ડોક્સા કરતાં વધારે છે. ધર્મ એટલે ફક્ત મંદિરમાં જઈને માથું નમાવવું કે અમુક વાતો માની લેવી એટલું જ નહીં, પણ રોજબરોજના જીવનમાં કરુણા, સેવા, પ્રમાણિકતા જેવા મૂલ્યો ઉતારવા. આપણા કર્મયોગ અને સેવાનો સિદ્ધાંત આ જ વાત પર ભાર મૂકે છે ને?
બિલકુલ. ત્રીજું, પેલી અપોફેટિક સમજ કે પરમ સત્ય કે ઈશ્વર આપણી સમજ અને ભાષાની પકડથી પર છે. આ આપણને એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા શીખવે છે. બધું જ જાણી લેવાની, બધું જ વ્યાખ્યાયિત કરી દેવાની જિદ છોડીને થોડું રહસ્ય, થોડું અજ્ઞાત સ્વીકારવાની વાત. આપણા ઉપનિષદોનું નેતિ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ નહીં, આ નહીં.
ચોથો મુદ્દો પેલી આધુનિક મડાગાંઠ વિશે છે. કેવી રીતે કટ્ટરવાદ અને આક્રમક નાસ્તિકતા બંને એક જ ગેરસમજમાંથી જન્મે છે. ધર્મને વિજ્ઞાનના માપદંડથી માપવાની ભૂલ. આપણે ત્યાં પણ ઘણીવાર એવી ચર્ચાઓ ચાલે છે ને કે અમુક ધાર્મિક ગ્રંથમાં વિજ્ઞાન છે, કે પછી વિજ્ઞાનના આધારે ધર્મને નકારી કાઢવો. આ એ જ ગેરસમજ દર્શાવે છે.
અને પાંચમો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ, કરુણા એ કસોટી છે. આર્મસ્ટ્રોંગનો મૂળભૂત પડકાર એ છે કે તમારી શ્રદ્ધા કે તમારો ધર્મ સાચો છે કે ખોટો, એનો નિર્ણય તમે શું માનો છો એના પરથી એટલો નથી થતો, જેટલો તમારા વર્તનમાં, તમારા કાર્યોમાં કેટલી કરુણા છે એના પરથી થાય છે. એમનો બહુ સ્પષ્ટ મત છે કે જો ધાર્મિક અભ્યાસ વ્યક્તિને વધુ દયાળુ અને વધુ સહાનુભૂતિશીલ ન બનાવે, તો એ નિષ્ફળ ગયો છે, ભલે પછી ગમે તેટલા સિદ્ધાંતો માનતા હોય.
વાત તો સાચી છે. આ તો લગભગ બધા જ ધર્મોનો સાર છે.
હા,
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે સીધા યાદ રહી જાય. પેલો વિચાર કે માણસ અર્થ શોધતું પ્રાણી છે, અને મિથોસ અને લોગોસ બંને સત્ય સુધી પહોંચવાના રસ્તા છે. મિથોસને અર્થાર્કિક કહીને કાઢી નાખવું એ જીવનના એક ખૂબ મહત્વના પાસાને અવગણવા બરાબર છે.
હા, અને બીજો પેલો વિચાર જે મને બહુ ગમ્યો, મોટાભાગના ઇતિહાસમાં ધર્મ એટલે માન્યતાઓ સ્વીકારવી નહીં, પણ એવું વર્તન કરવું જે તમને બદલી નાખે, તે એક વ્યવહારુ શિસ્ત હતી. જો ધાર્મિક અભ્યાસ કરુણામાં વધારો ન કરે તો તે નિષ્ફળ ગણાતો. કેટલું સીધું અને સચોટ. વાત કરવાની નહીં, જીવી બતાવવાની વાત.
અને પેલો આધુનિક ચર્ચા પરનો કટાક્ષ પણ યાદ રાખવા જેવો છે. નવા નાસ્તિકો જે ઈશ્વરની વાત કરે છે, તેને ભૂતકાળના મોટાભાગના મહાન ફિલોસોફરો અને રહસ્યવાદીઓ એક સ્થૂળ મૂર્તિ તરીકે નકારી દેત. નાસ્તિકો અને તેમનો વિરોધ કરતા કટ્ટરપંથીઓ બંને દિવ્યતાના આધુનિક વિકૃત ચિત્ર પર લડી રહ્યા છે, જાણે ખોટા સવાલનો જવાબ શોધવા માટે લડતા હોય.
અને છેલ્લે શ્રદ્ધા વિશેનો વિચાર પણ બહુ મહત્વનો છે. શ્રદ્ધા પિસ્ટિસ એટલે અવિશ્વસનીયનો નિષ્ક્રિય સ્વીકાર નહીં, પરંતુ ભરોસો અને પ્રતિબદ્ધતા. તે એવી ખાતરી છે કે જો તમે ચોક્કસ જીવનશૈલી અપનાવશો તો તમને એક પારગામી મૂલ્ય અને અર્થ મળશે જે કદાચ તાર્કિક વિશ્લેષણથી ઉપલબ્ધ નથી. શ્રદ્ધા એક સક્રિય પસંદગી છે, એક કૂદકો છે એમ કહી શકાય. રાહ જોવાની નિષ્ક્રિયતા નથી.
તો આ બધી ઊંડી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ? પહેલું તો એવું લાગે છે કે મિથ્યોસ અને લોગોસનો ભેદ જો આપણે સમજીએ તો આપણે ધર્મ, શ્રદ્ધા અને વિજ્ઞાન વિશે વધુ શાંતિથી, વધુ રચનાત્મક રીતે વાતચીત કરી શકીએ. બીજાના દ્રષ્ટિકોણને સમજવામાં કદાચ મદદ મળે.
ચોક્કસ. બીજું, અંગત સ્તરે આપણે સિદ્ધાંતોની ચર્ચામાં કે કોણ સાચું કોણ ખોટું એમાં અટવાયા વગર પેલી પ્રેક્સિસ પર, એટલે કે આચરણ પર ધ્યાન આપી શકીએ. પછી ભલે તે ધ્યાન હોય કે નિસ્વાર્થ સેવા હોય કે નૈતિક જીવન જીવવાનો પ્રામાણિક પ્રયાસ હોય કે પછી પ્રકૃતિ સાથે શાંતિથી જોડાવું હોય, જે કરવાથી આપણને શાંતિ મળે અને આપણામાં કરુણા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું.
ત્રીજું, પેલી બૌદ્ધિક નમ્રતા, એ સ્વીકારવું કે આપણે બધું જ નથી જાણતા અને કદાચ જાણી પણ ન શકીએ, ખાસ કરીને જીવનના જે મોટા અંતિમ પ્રશ્નો છે એના વિશે. મને ખબર નથી એમ કહેવામાં કોઈ નાનપ નથી.
અને ચોથું, ખાસ કરીને આપણા ભારત જેવા દેશમાં જ્યાં આટલી બધી ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા છે, ત્યાં આ સમજ આપણને જુદી જુદી પરંપરાઓની પાછળ રહેલા ઊંડા સાંકેતિક અર્થો અને તેમના સમાન નૈતિક સંદેશાઓ, જેમ કે કરુણા, અહિંસા, સત્ય, ને વધુ સારી રીતે સમજવામાં અને તેની કદર કરવામાં મદદ કરી શકે છે.
બરાબર. અંતે, તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મહત્વની શીખ કઈ રહી?
મારા માટે આમ તો ઘણી બધી છે, પણ મુખ્ય વાત એ છે કે આપણે પેલી એપોફેટિક પરંપરાને, એટલે કે શબ્દો અને તર્કની મર્યાદાઓને ઓળખવાની પરંપરાને ફરીથી શોધવાની અને જીવંત કરવાની જરૂર છે. બધું જ વ્યાખ્યાયિત કરી દેવાની અને સાબિત કરી દેવાની જે આધુનિક જીદ છે, એને થોડી બાજુ પર મૂકીને થોડું રહસ્ય, થોડું અજ્ઞાત માટે અવકાશ રાખવો. એ કદાચ શ્રદ્ધાળુ અને બિનશ્રદ્ધાળુ બંને માટે વધુ સ્વસ્થ અને શાંતિપૂર્ણ માર્ગ છે. એ આપણને ઘણા બિનજરૂરી ઝઘડાઓમાંથી ઉગારી શકે છે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે આધુનિક વિવાદો જે ચાલી રહ્યા છે ધર્મ નામે, એ મોટાભાગે કેટેગરી એરર છે. આપણે વિજ્ઞાનના સાધનોથી અર્થ અને મૂલ્યના પ્રશ્નો હલ કરવા મથી રહ્યા છીએ. આર્મસ્ટ્રોંગ આપણને જોરદાર રીતે યાદ અપાવે છે કે ધર્મનો મૂળ હેતુ મોટાભાગના ઇતિહાસમાં વ્યક્તિ અને સમાજમાં કરુણા, નૈતિકતા અને આંતરિક શાંતિ વધારવાનો હતો. કદાચ ઈશ્વર વિશે વાતો કરવા કરતાં દયા અને પ્રેમ જેવા ગુણોને જીવવા એ જ સાચી આધ્યાત્મિકતા તરફનો રસ્તો છે. તો શ્રોતાઓ માટે એક વિચાર અહીં છોડી જઈએ છીએ. જો સાચી આધ્યાત્મિકતાનો માર્ગ કદાચ ઈશ્વરમાં માનવા વિશે ઓછો અને કરુણાપૂર્વક જીવવા વિશે વધુ હોય, તો આપણે આપણા પોતાના જીવનમાં આ તર્ક, લોગોસ અને અર્થ, મિથોસ વચ્ચે સંતુલન કેવી રીતે શોધી શકીએ જેથી વધુ ઊંડાણપૂર્વક અને વધુ કરુણા સાથે જીવી શકાય?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.